શૂન્યમાંથી સર્જન, એમ આપણે બધા ઘણી વખત વાત કરીએ છીએ કે આ શૂન્યમાંથી સર્જન થયું, પણ જેની પાસે કંઈક એવું બળ હોય, આ લોકનું જેને કહીએ છીએ કે સત્તાનું બળ હોય, પૈસાનું બળ હોય, સામૂહિક બળ હોય, તો એવું મોટું કાર્ય થઈ શકે. કરોડોપતિ માણસ એ ધારે તો એ પ્રમાણે ઘણી જાતનો વિકાસની અંદર થાય, પણ જેની પાસે કંઈ જ ન હોય છતાં શૂન્યમાંથી સર્જન થાય, એક વિશેષતા છે. શાસ્ત્રીજી મહારાજ વડતાલથી નીકળ્યા ત્યારે પાંચ સાધુઓ જ, બીજા કોઈ એટલા હરિભક્ત નહીં, કંઈ પૈસા નહીં, કંઈ નહીં, સમૃદ્ધિ કંઈ નહીં, પણ છતાં એક શ્રીજી મહારાજનો સિદ્ધાંત, અક્ષર અને પુરુષોત્તમની જે વાત છે, એ મંદિરો થાય ને ઉપાસનાનો માર્ગ બધાને સમજાય, સાચી વાત એક એકના સિદ્ધાંત માટે આ પોતે બહાર નીકળ્યા. હવે તે ઘડીએ જોઈએ તો કાંઈ શું જ હતું નહીં, કે આવું મોટું કામ આ કંઈ સામાન્ય કામ તો હતું નહીં. ઉપાસના આખી લોકોને સમજાવી, લોકોના જીવનની અંદર ભગવાન આપવા, ભગવાનમાં શ્રદ્ધા કરાવી, એક બહુ મોટી વાત છે. કાર્ય સહેજે નથી થતું. અમને મન સ્વાય કર્યું કે એક માણસ પાછળ કલાકોની રાતોરાત કામ વાત કરતા એક માણસને ઉપાસનાની વાત, અક્ષરને પુરુષોત્તમનું જ્ઞાન આપવું, એને માટે કલાકો સુધી બેસીને વાત કરતા ત્યારે એના જીવમાં બેસતું, કારણ કે ઘણું બીજું બેઠું હોય. હવે એ માણસને નડિયાના દોલતરામ કે પારામ હતા, એ જૂના મંદિરના ટ્રસ્ટી હતા વડતાલના, અને આગળ પડતા હરિભક્ત હતા, એમને સ્વામીએ વાત કરી અને એની સાથે કલાકો સુધી બેઠા, અને આ વાત સાચી છે, સાજી મારાના સિદ્ધાંત મુજબ છે, અભિપ્રાય મુજબ છે, એટલે એ રીતે જે વચનામતને આધારે અને આપણા સંતોના ગ્રંથોને આધારે એ બધી વાત એમને કરી વચના વંચાઈને, અને એ એટલો લાંબો ટાઈમ સુધી વાત કર્યા પછી એના જીવમાં બેઠું કે ના, વાત તમારી સાચી છે. હવે જે માણસ પહેલાંમાં ઓતપ્રોત થઈ ગયા હોય એને બરાબર મેં અંદર ડર જ થઈ ગયું હોય કે આ બંડિયા છે, આ જ્ઞાન ખોટું છે, ઉપાસના ખોટી છે, અને આ માન મોટપ માટે બહાર નીકળ્યા છે, આવી જે વાત કરનાર, એ માણસને બેસાડવું એ તો બહુ કઠિન છે, પણ એની અંદર એમને વાત બેસાડી. એટલે કહેવાનું શું છે કે વાત જે આ ઉપાસનાની વાત છે, ભગવાનની વાત છે, ધર્મની વાત છે, નિયમ ધર્મની વાત છે, એ ઠસાવી બહુ કઠિન છે, એને વારંવાર કહેવી પડે છે. એક વખતે કહેતા આ થતું નથી, એટલે તે વખતે એક એમનો એ જ હતો કે આ જ વાત દરેકને કહેવી, અને એ જાતનું કાર્ય હતું. તો એ પોતે નરદભાઈ બોલ્યા કૃપાશંકર કે મને એમ હતું કે આ બધું બરાબર નથી, પણ તમે જે વાત કરી ને ભગવાન શ્રીમાં સિદ્ધાંત છે, આ જ્ઞાન સાચું છે, તમારી વાત સાચી છે, અને આજ તમે બધું તમારું કંઈ એ નથી, પણ આગળ ઉપર તમારા શિષ્યો તમારી સોનાની મૂર્તિ બેસાડશે સિંહાસનમાં, એવું આ તમારું કાર્ય છે. કારણ કે શ્રીજી મહારાજનું જ કાર્ય છે એ મને આજે નક્કી થયું છે. તો કહેવાનું શું છે કે આવી વસ્તુ કહેવામાં આપણને કેટલી વાર, એટલે આ ગઢડાની અંદર જ્યારે મંદિર થયું તે વખતે પણ મળે એમ જગ્યા હતી જ નહીં, પણ સાચીમાં કે રાજ પલટો થશે અને જગ્યા આપણને મળશે ટેકરા ઉપર, એવો દ્રઢ જ એક હવે કોઈ હિસાબે મળે નહીં, રાજપલટો થાય નહીં, આ બ્રિટિશ ગવર્મેન્ટ જાય નહીં, સ્વરાજ આવે નહીં, આ કોઈ તે તારે કહી ન શકે બે પગે ચાલના. ત્યારે કહેતા ને કે આ ગાંધીજી અમથા આવી માંડ્યા, અંગ્રેજો જાય ખરા, જેને બંદૂકો અને પોલીસો અને બધી કેટલી સાહેબીઓને થડાથડ પાડી દેતા હતા બધાને, પણ એ ગાંધીજી કહે કે જાઓ, અને વલ્લભભાઈ લોખંડી પુરુષ બોલ્યા ક્વિટ ઇન્ડિયા, તમે બધા હિન્દુસ્તાન છોડીને ચાલ્યા જાઓ. એને હમું બોલવું એ પણ કેટલું મોટું ભારે છે, પણ એ છાતીવાળા માણસ બોલે એમ શાસ્ત્રી મહારાજને પણ ક્યાંય સામે વિરોધનો વંટોળ ચારે બાજુ, અને એમાં કહે છે મારે ગઢડાને, ગઢડામાં તો વિશેષ વિરોધ પાછો, ત્યાં તો પહેલેથી જ હતો, અને એ રીતે બે બધા હરિભક્તો સંતો બિયાતિયા અને ત્યાં કરવા માટે જગ્યા મળે એવું નહોતું, કારણ કે ભાવનગર સ્ટેટમાં લખાઈ ગયું હતું કે અમને જગ્યા ન મળે. એમના નામે ગઢડામાં કોઈ પણ જમીન ન મળે એવું આખું એનું. પણ સ્વામી જ્યારે હોય ત્યારે કંઈક આ ટેકરાવળ મંદિર થશે ને રાજપલટો થશે ને જગ્યા થશે, અને એ વાત થઈ સાથે એક ભગવાનના બળે. એમને એક જ વાત હતી કે જ્યારે વડતાલથી નીકળ્યા ત્યારે કાંઈ જ બીજું નહીં પાંચ સંતો સિવાય, પણ હરિકૃષ્ણ મહારાજને પગે લાગીને નીકળ્યા કે આપ અમારી સાથે રહેજો, બસ એટલી જ પ્રાર્થના કરી. કોને? શાસ્ત્રીજી મહારાજે, સંતોએ, કે તમે અમારી સાથે રહેજો. જો એમને બીજું કંઈ ના કહ્યું કે આ બધા લાખો હરિભક્તો થાય ને લાખો આ બધું થાય ને આ બધું મારા મંદિરનું કામ થાય ને એવું કશું કહ્યું જ નહીં. તમે અમારી સાથે, કાંઈ એકમાં બધું આવી ગયું ને, ભગવાન આવી ગયા એટલે બધી વસ્તુ આવી ગઈ. પણ હવે આપણે બધું દુનિયાનું માગ માગ કરીએ, પણ ભાઈ તમે એકને જ માગો છો ને. હમણાં મહંત સ્વામીએ કહ્યું ને કે બીજું મૂકી દો આ વ્યવહારને, સંસારનું થાયું ના થયું તો બધું પંચાતો થયા જ કરશે ને, ભગવાન છે. પણ એક ભગવાન માગી લીધા, મીરાએ ભગવાનને માગી લીધા, ભગવાનને બીજું કાંઈ નહીં. એમ કહેવાનું 500 સંતોએ ભગવાનને જ રાજી કરવા માટેની વાત કરી. દુઃખ પડ્યું, સુખ પડ્યું, ગમે મુશ્કેલીઓ પડી, બીજું થયું, એમ સાસીમાં જ એટલું કહ્યું કે તમે અમારી સાથે રહ્યો. તો એ ભગવાન સાથે હતા તો કાંઈ નહોતું, પણ ભગવાન એટલે તો અનંત કોટી બ્રહ્માના રાજા ધીરાજ. હવે એમની સમૃદ્ધિ, એમની મહાનતા, એમનું આખું કાર્ય, એમની શક્તિ એ કેટલી બધી હોય. તો એવી જ્યારે ભક્તિ આપણને આવે તો પછી આ બધા જગતની વાત તો રહે જ નથી કે આ મારી પાસે નથી, કે ભગવાન છે એમાં બધું જ આવી ગયું. હીરા માનેક ઝવેરાત બધી વસ્તુ, કે સમૃદ્ધિ, પૈસા, ટકા, અનંત જે વૈભવ દેખાય છે, સુખ સમૃદ્ધિ, આ બધું જગતનું કાર્ય કરનાર કોણ? ભગવાન શ્રીજી મહારાજ છે. અને એ કરનાર પુરુષ છે, એમને જ પ્રાર્થના કરી એટલે બધું થયું. એકને પ્રાર્થના કરે બધું થઈ, એક કૃષ્ણ પ્રાણ, એક જમતા બોલ્યો શંખ, અસંખથી શું થાય એ પણ એક વાત છે. કે પાંડવોનો યજ્ઞ થયો એમાં બધાને કહ્યું હતું ભગવાને કે તમને આ પ્રમાણે યજ્ઞ કરો છો તે તમારા યજ્ઞનો શંખ વાગશે, એટલે તમારે જાણવું કે યજ્ઞ સારધાર પૂરો થઈ ગયો. અને એ પ્રમાણે યજ્ઞ થયો, બ્રાહ્મણો જમાડ્યા, દક્ષિણા આપ્યા, લોકો આવ્યા, બધાને જમાડ્યા કર્યા, બધું બહુ જ મોટો વિધિ થઈ ગયો. આ શ્રી કૃષ્ણ પરમાત્મા પણ જમ્યા, ભગવાન સાક્ષાત. અને પછી શંખ વાગ્યો નહીં. પણ પાંડવોએ કહ્યું કે ભગવાન તમે કહ્યું હતું ને શંખ વાગવાનું, વાગ્યો નહીં. ભગવાન કહે છે શંખ તો ના જ વાગે ને, કે મારો જે ખરો ભગત છે એ હજુ જમ્યા વગર બાકી રહ્યો છે. એટલે ભાઈ આ બધાય જમી ગયા ને એકલો રહી ગયો, તો કાંઈ એ જમનાના કિનારે તપ કરે છે ને, મારું ભજન કરે છે, બેઠો બેઠો ભજન કરે છે, એ જ જમ્યા વગર રહ્યો એટલે શંખ નહીં વાગે. લોકો હવે આટલા બધા રાજા મહારાજા, અનેક બ્રાહ્મણો, બીજું ત્રીજું બધાય જમી ગયા, બ્રાહ્મણ જમ્યા તો એ શંખ ના વાગે એવું થયું. એટલે કહેવું બ્રાહ્મણો તો ભગવાનનું મુખ કહેવાય, પણ કે એટલે આ પ્રમાણે ભગવાન કહ્યું કે ભાઈ તમે બધું જ કહો છો, પણ એક સપત ભગત છે એને જમાડો. પછી દ્રૌપદીને કહ્યું, દ્રૌપદીએ થાળ કરીને આખી રાત મહેનત કરી, અનંત વાનગીઓ કરી, થાળ લઈને ગયા, પેલા ભક્તને જઈને બેસીને જમાડ્યા બધું કરીને. અને એ બધું થયું, પણ પેલા ભગતને તો કંઈ ભગવાનનો જ સુખ લેવાનું હતું ને, એને કંઈ સ્વાદ નહોતો લેવાનો. બધું પથ્થર ભેગું કરીને નાખીને, પાણી નાખીને જ ખાવા માંડ્યો. એટલે દ્રૌપદીને જરા થયું કે મેં મહેનત કરી, કેટલી સરસ વાનગીઓ બનાવી છે, અને આને તો જમતાય આવડતું નથી, કેમ જમવું એમ? અત્યારે ગામડાનો માણસ ભરવાડ રહીને જમતો હોય, તમે કહો કે આને ક્યાં આવડે છે, આ તો મૂર્ખ લાગે છે. ટેબલ પર બેઠા હોય, ચમચીઓ, થાળ, રૂમાલ, બધી જાતના ફૂલ ફૂલ ગોઠવી ગયેલા હોય, રૂમાલો બેઠા હોય, ત્યારે વાતો કરતા ને એ જમતા જાય ને વાત કરતા જાય, એ રીતે જમવાનું હોય ને એટિકેટ પ્રમાણે. એને બદલે આ તો ભેગું કરીને કે મારી મહેનત નકામી ગઈ, મારી કરેલી મેં કરતી. એટલે આપણે જમવામાં વધારે મહત્તા માનીએ છીએ, જમવાની મહત્તા નથી. આપણે તો શરીર ટકે એટલા માટે જમવાનું છે. તો આપણે એમાં વિશેષતા માની, સારી રીતે જમીએ, સારી રીતે લુગડા પહેરીએ, સારી રીતે રહીએ, એ આપણી વિશેષતા. વિશેષતા ભગવાન રાખો એ વિશેષતા છે, ધર્મ રાખો એ વિશેષતા છે, ભગવાનની આજ્ઞાનું પાલન થાય એ વિશેષતા છે. આપણી મોટો શેને કરીને છે? ભગવાનની ઉપાસના એ કરીને છે. આજ્ઞાને ઉપાસના જો એટલી આપણી દ્રઢ થાય એટલી આપણી વિશેષતા છે, મહત્તા છે. આપણે આ લોકની સમૃદ્ધિથી મહત્તા માણી બેઠા. સત્તા મળી જાય, હોદ્દો મળી જાય, રાષ્ટ્રપતિ થઈ જાય, વડાપ્રધાન થઈ જાય, કે આ દુનિયાના મોટા આર્ટિસ્ટ, બીજા સાયન્ટિસ્ટ કે જે તમે કહેતા હોય, એ બધી ઘણીગીરી કર્યો છે, એની અંદર આપણી મહત્તા કે સમાજમાં મારું સ્થાન આવી જાય. હવે એ બધા જન્મ તો અનંત જન્મ લીધા, એમાં બધા લઈ લીધા છે. ઇન્દ્ર ને ચંદ્ર ને બધા ઘણા થયા છે, અને બ્રહ્મા થયા છે, ને બધું સર્જન આપણે જ કરતા હતા, અને એમાંથી અહીં આવ્યા છે. હવે એનું સુખ શું માણવાનું? તમારા કરતા એ બધા બ્રહ્માઓમાં કેટલાય, ઇન્દ્રમાં કેટલાય બધી વસ્તુ આપણને મળી ચૂકી. એટલે એની મોટપની વસ્તુ નથી ભગવાનની આજ્ઞા ઉપાસના. મારે ચંદ્રમાં સૂર્યમાં પ્રકાશ આવ્યો છે, એ પણ ભગવાનની ઉપાસના એ કરીને છે. સૂર્યનો પ્રકાશ અત્યારે આવ્યો છે, આપણે જો આખી દુનિયામાં જવાનું થયું કે એટલું બધું બળ ક્યાંથી આવ્યું, એ ભગવાનની ઉપાસના કરી એટલે ભગવાનને એને આ બળ આપી દીધું. એટલે દરેક દેવોને પણ જે કંઈ આપ્યું છે ભગવાનની ઉપાસનાથી, ભગવાનની આજ્ઞા પાળવા થઈ, અને આજ્ઞા પાળવાથી એમની મોટપ વધી છે. એટલે આપણી મોટપ છે ને લઈને છે કે ભગવાનની જેટલી આજ્ઞા ઉપાસના દ્રઢ થાય એટલી આપણી ઉપાસના. એમાં જેટલું કાચું એટલું કાચું, પછી દુનિયાની ભલે તમે ગમે એટલી મોટપ મેળવી અને ગમે એટલા હોદ્દા મેળવ્યા, એની કોઈ કિંમત નથી ભગવાન આગળ. ભગવાન આગળ તો એક જ, દાસના દાસ થઈને સત્સંગમાં ભક્તિ તેની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં, દાસના દાસ થાય. એ પછી રાજા હોય, રંગ હોય, કે ગરીબ હોય, કે કોઈ પણ દેશ કોઈ પણ દેશનું માણસ, એને ભગવાનના એક દાસ થવાનું છે. ભગવાનનો દાસ થયો બધાનો દાસ થશે. ભગવાનનો દાસ થવાનું અને એને તાર કહેવાનું શું કે એની મોટપ શાસ્ત્રોમાં લખાઈ છે, તો એ મોટપની વાત આપણે કરીએ તો ત્યાં પાંડવોને દ્રૌપદીએ કહ્યું આને તો જમતા જ આવડતું નથી, એ બધી શંકા કરી, તો મારું બધું મહેનત આખી રાત માથે પડી. પછી શંખ ના વાગ્યો, ભગવાને કહ્યું કેમ જમાડ્યા ને બધું, જમાડ્યાને બધું ટેસ્ટથી જમી ગયા, બધું હું લઈને ગઈ હતી બધું જમી ગયા, તો એ શંખ ના વાગ્યો. મારે કે જમ્યા તો ખરા, પણ તમને કંઈ વિચાર આવ્યો તો જમતી ઘડીએ? તો કે હા આવ્યો. શું થયો તો? તો કે આવા સ્વપ્ચ માણસ છે, હલકો માણસ છે, એને જમતો શું આવડે, મારી મહેનત માથે પડી એવું મને થયું. તો કે બસ તમે એનો જાતિભાવ પડશો, ભગવાનના ભક્તમાં જાતિપાઠ મારે કે ન પરટવું. એની જાતિ ગમે તે હોય, તો એના હૃદયમાં જે ભગવાન છે, ભક્તિ છે, એની મોટપ છે, તો એ આપણે મહિમા સમજવાનો. એટલે જોગીમાં કહે બધાનો મહિમા સમજવાનો, કારણ કે એના હૃદયમાં ભગવાન છે, તો એ ભગવાનને લઈને એની મોટપ છે, તો એ મહિમા. પણ પહેલાંની એવો શંકા થઈ ગઈ ના ગયો, તો કે ફરી તો ફરી પાછું દ્રૌપદીએ બધા થાળ કરીને લઈને જમાડ્યા, અને ભગવાનના ભાવથી કે હું આ જમાડું છું એ ભગવાનને જમાડું છું, સ્વપ્નને નહીં, વનમાળી. બરાબર છે ને? હા, એવું બધું સમજજો. પાછા બાપુને ત્યાં વાત કરજો કે મારે તમને જમાડવા. એટલે કહેવાનું શું છે કે આવી કોઈ સંકલ્પ વિકલ્પ ન થવો જોઈએ એવા ભગવાન, કારણ કે ભગવાનનો ભક્ત અખંડ ભજન કરતો હતો, તો એ ભગવાનના ભાવથી એને લઈ કોરિયા લઈને મોડા મૂકીને જમાડ્યા, અને ભગવાનનું નામ સ્મરણ કરવા, અને ઘણા શંખ વાગ્યો અને બીરો પાડ. એટલે કહેવાનું શું છે, એક હજારા એમ શાસ્ત્રી મહારાજની એક જ વાત હતી કે આપણે મહારાજ સ્વામીને રાખવા છે, અને મહારાજની જે આજ્ઞા ઉપાસના છે એ બરાબર દ્રઢ કરવી છે, આપણે રાખવી છે, બીજાને દ્રઢ કરાવી છે, અને નિયમ ધર્મને સાધુતા, આ જ એમની મોટપ હતી. તો બાકી કંઈ એટલી બધી એમની પાસે સમૃદ્ધિ માણસોની કે બીજી કળાઓ બીજું ત્રીજું કાંઈ જ નહોતું. એ હર ભગવાનની વાતો કરે, સ્વામીની વાતો, જોગી બાપા કરતાં આપણે સાંભળ્યું સ્વામિનારાયણ હરે, સ્વામીએ વાત કરી બહુ સાદી સિમ્પલ ભાષાની અંદર, કોઈ દંભ નહીં, દેખાવ નહીં, કોઈને એમ કે આજે આકર્ષણ કરવું એવું પણ નહીં કે મારી વાતથી બધા આકર્ષણ પામી જાય, બોલે રાખે જેમ આવે એમ, પણ ભગવાનની વાણી નીકળે અંદરથી. એટલે પહેલાંને ગમે એવી બોલ્યું હોય તો પણ પહેલાં બે માણસને અસર થઈ જાય, કારણ કે એ દિવ્ય વાણી. તો શાસ્ત્રી મહારાજને આ એક જ વસ્તુ હતી કે ભગવાનને કે તમારી અમારી સાથે આવજો, એ સાથે આવ્યા, એને લઈને આ શૂન્યમાંથી સર્જન થયું. શૂન્યમાંથી સર્જન થવાનું કારણ કે પૈસાવાળા માણસ, કરોડપતિ અબજોપતિ માણસ બધું કરી શકે, રાજા મહારાજાઓ કરી શકે, કારણ કે એની પાસે બધું હામધામ બધું વસ્તુ છે, એ બધી વસ્તુ હોય બધું કરી શકે. રાવણ સોનાની લંકા બનાવી શકે, અને બધું એનું સિંહાસન સોનાનું થાય ને બધું થાય, એની વિશેષતા નથી. સોનું તો એક પૃથ્વીનો વિકાર છે, એમાં કંઈ બીજું કશું છે નહીં. એટલે મહારાજ કહ્યું કે જે આપણે અમને મન થઈને કે મોહ, મોહમાં અટવાયા છે અત્યારે, કે આ મળે સારું, આ મળે સારું, આ મળે સારું, એટલે ખોટું છે, એમાં સુખ નથી. પછી તમે ફૂલમાં સુગંધ નથી, ફૂલને હુંઘ્યા કરો, એમાં સુગંધ આવે ખરી ના આવે, પણ આપણે એ વિચારમાં આ મળે તો સારું, આ મળે તો સારું, કોઈ કંઈ બધું મૂકીને ભગવાન મળ્યા છે એને રાજી જ કરવા છે એ વાત ઉપર તાણ. અને એ વાત શાસ્ત્રી મહારાજે કરી તો આજે લાખો માણસો અને દરિયાપાર સુધી આપણી વાત પહોંચી ગઈ. આ એક એમને શ્રદ્ધા વિશ્વાસને ભગવાન રાખ્યા અને ભગવાન એમની સાથે હતા એની સાબિતી છે કે જે કાંઈ જ ના હોય તે માણસ પાસે, એ જ્યારે આટલું બધું આ મંદિર થયું.